તારીખ 19/2/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 11.
ધર્મના ક્ષેત્રમાં જ્યાં જ્યાં માણસ જાય ત્યાં ત્યાં એને કઈ ને કઈ સાંભળવા મળે, સમજવા મળે, એમાંથી કઈ પોતે નિષ્કર્ષ કાઢી શકે કે પરમાત્માનો આ જ માર્ગ છે, એ લગભગ બહુ મુશ્કેલ વાત છે. ઘણી મુશ્કેલ વાત છે એમ, એ પોતે બહુ ફરેલા છે એના ઉપરથી એમ લાગ્યું. એક તો તેને માર્ગ દેખાડનાર છત નથી, માર્ગ બતાવનારની છત નથી. બીજું કે આ માર્ગ બતાવનાર સાચા છે એવી ઓળખવાની પોતાની યોગ્યતાની તૈયારી નથી. બીજી બાજુ આ ક્ષતિ છે, બે બાજુ ક્ષતિ છે, એટલે માર્ગ દુર્લભ થઈ પડ્યો. એક તો ઓળખનાર તો જોઈએ, કેમકે વાત તો ત્યાગની, વૈરાગની, શાસ્ત્ર જ્ઞાનની, ભક્તિની, એ વાત તો ઓછા વત્તા પ્રમાણમાં બધે હોય છે. પોતે ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે શરૂ કરવું, એ વસ્તુ દેખાડનાર કોઈ સાચા દેખાડનાર હોય, એક તો એ વસ્તુ દુર્લભ થઈ પડી છે. બીજું કોઈ હોય તો એને ઓળખે તો જ સમજે એની વાત, નહીતર વાતો તો લગભગ બધા ભળતી કરે છે. વાત કરનારો તો બધા ભણતી જ વાત કરે છે, એટલે એમાંથી કઈ પકડાતું નથી. ને એ રીતની પણ માણસની તૈયારી હોવી જોઈએ. એની સામે મેં એટલી વાત કરી પછી કે માણસની એવી તૈયારી હોવી જોઈએ કે આત્મા એક પદાર્થ છે, એનું પોતાનું વિજ્ઞાન છે, એના સુખ દુઃખનું પણ વિજ્ઞાન છે. એમાં જે અન્ય પદાર્થનો નિમિત્ત પડે છે એનું પણ વિજ્ઞાન છે. તો આ વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાની તો પહેલેથી કોઈ માઇન્ડ એપ્લાય કરવામાં આ દ્રષ્ટિકોણ તો હોવો જોઈએ ને. બહુ ભાગ તો એક ધાર્મિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવવો જોઈએ ખરેખર તો. કેમ કે ધાર્મિક દ્રષ્ટિકોણમાં ધાર્મિક વાતો ઘણી છે, અને જે કુદબીર જે ધર્મના ક્ષેત્રમાં છે એ બધી ધાર્મિક વાતો છે. તો એનું વિજ્ઞાન શું છે? અને વિજ્ઞાન હોય તો એ એક જ પ્રકારે માર્ગ હોય, તો એ કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક પ્રકારે માર્ગ છે. એ વાત પર જ્યાં સુધી ધ્યાન ન ખેંચાય ત્યાં સુધી એ વસ્તુનો પત્તો કેવી રીતે લાગે. પછી એક દ્રષ્ટાંત લીધો, એક જીવ એવો છે કે જે શાસ્ત્ર જ્ઞાનમાં 11 અને 9 પૂર્વ સુધી ક્ષોપસમ ધરાવે છે, એટલે ચમત્કારિક ક્ષોપસમ કહેવાય, કેમ કે તો લબ્ધિ સિવાય તો થાય નહીં. તો એ જીવ સંયમી પણ છે, એ નક્કી થયું. અને એનો ઉત્કૃષ્ટ યોગ લઈ લઈએ તો 28 મૂળ ગુણ સુધી દ્રવિલિંગ છે. તો એક જ જીવ 28 મૂળ ગુણ નિરતિચાર પાળે પંચમહાવ્રત આદિ, અને અગિયાર અંગ નવ પૂર્વનું ક્ષોપસમ જ્ઞાન ધરાવે અને એને અનુસરતા એની પાસે પુરુષાર્થ પણ છે, ત્યારે તો એટલી ઉપલબ્ધિ છે એને. તો આ ત્રણ પ્રકાર, એનો જ્ઞાનનો ક્ષોપસમ, એનો ચારિત્રનો ક્ષોપસમ, એનો વીર્યનો ક્ષોપસમ, આ ત્રણ સાધન છે અને ત્રણેય સાધનની માત્રા ઘણી છે એની. હવે શું ખૂટે છે કે જેને લઈને મોક્ષ માર્ગમાં નથી, એને શું ન કર્યું કે જેને લઈને મોક્ષ માર્ગ નથી? એક સમર્થમાં સમર્થ એ દ્રષ્ટાંત લ્યો. બીજી બાજુ એક તિરિયંચ લઈ લ્યો, સંઘની પંચેન્દ્રિય, કે જેને બહુ જ ઓછો ઉઘાડ છે, પોતાની વાત કહેવા માટે વાચા નથી જેની પાસે, પોતાને પ્રશ્ન કરવો હોય તો જેની પાસે વાચા નથી પૂછવા માટે, કોને જેને પૂછે અને કોણ એને સંભળાવે, એવો જેનો શૂન્ય યોગ ઘટેલો છે અને એ જીવ પામે છે, તો એને એવું શું કર્યું કે જેથી પામ્યો, અને આને એવું શું ન કર્યું કે જેથી ન પામ્યો? આ એક વાત ઉપર માણસે પોતાનું ધ્યાન કેન્દ્રિત, લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ, તો એનો પત્તો લાગે. નહીતર વાતો ઘણી જાતની છે, હજાર વાતો છે, વાતો બધી સારી છે, કેમ કે બાહ્ય સાધન છે એ બધી, એ બધા બાહ્ય સાધન તરીકે હોય છે, મોક્ષને જ્ઞાનીઓને બધું હોય છે, પણ પોતે ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે મૂળ ચીજને પકડવી, એ વસ્તુ ઉપર આવવું જોઈએ ને. જે કઈક સમજવાનું છે કે કરવાનું છે એ આ જગ્યાએ કરવાનું છે, એટલી વાત ધ્યાનમાં આવવી જોઈએ ને, એ એ વિષય રહસ્યભૂત થઈ જાય છે. પછી એના ઉપરથી વાત ચાલે, યમ નિયમ સંયમ આપ કયો પુણ્ય ત્યાગ વિરાગ થાગલી, તો કે એમાં કઈ સમજાતું નથી. ચતુરાંગુલ હે દ્રગ સંયમ મિલે હે, વાત તો ગુરુગમની છે, ગુરુ પાસે એનું રહસ્ય છે. એક સંકેત બહુ સારો કર્યો છે એ જગ્યાએ, કે આ બધું કરી ચૂક્યો છું પણ તને કોઈ ગુરુ મળ્યા નથી કે જે આ માર્ગ પ્રાપ્ત છે, અને ગુરુ મળ્યા છે તો તે ગુરુગમ, એટલે જે પાત્રતા જેને ગુરુગમ કહીએ, એ બીજું નામ એનું પાત્રતા છે. ગુરુદેવ ખુલાસો કર્યો છે પરમાગમ સારમાં, ગુરુગમ એટલે પાત્રતા, એ પાત્રતા ત્યાં કેળવી નથી. એટલે પાત્રતાના અભાવમાં અને પ્રત્યક્ષ ગુરુના યોગના અભાવમાં આ વાતની અપ્રાપ્તિ રહી છે. જે પારમાર્થિક લાભ છે એ પરમાર્થ વિષયક જે ક્ષતિ રહી છે એનું કારણ આ છે. છતાં પાત્રતા નથી હોતી ત્યાં, કેમ કે એક જ્ઞાન નો ક્ષોપસમ છે, એક ચારિત્ર ગુણ ની પર્યાય નો ક્ષોપસમ છે, એક વીર્ય ગુણ ના પરિણામ નો ક્ષોપસમ છે, પણ દર્શન નું શું? એ ત્રણેયના ક્ષોપસમથી એની દશા બીજા સામાન્ય જીવો કરતા વિશેષતા વાળી અવશ્ય છે. બીજા સામાન્ય કોઈ પણ જીવો કરતા આ દશા વિશેષતા વાળી અવશ્ય છે, પણ પર્યાય દ્રષ્ટિપણાને લીધે એ દશા વિશેષ ને લઈને જે દર્શન બહુ વધે એનું શું? દર્શન નો તો એનો અનુભાગ તૂટવો જોઈએ. દર્શન નો અનુભાગ તૂટવો જોઈએ એના બદલે દર્શન નો વધે તો દશા શું થાય? એટલે સૌથી પહેલી વાત એ નક્કી થાય છે કે દર્શન ના અનુભાગ તૂટવાની દિશામાં જો કાર્ય થાય કઈ પણ મુમુક્ષુની ભૂમિકામાં, તો એનું બીજું નામ પાત્રતા છે. જ્ઞાનનો ક્ષોભ સંબંધે એનું નામ પાત્રતા નથી. જીવ ત્યાગ કરી શકે પરપદાર્થો નો અને વ્રતાદિ ગ્રહણ કરી શકે એનું નામ પાત્રતા નથી. અને એ બંનેમાં એનું વીર્ય કામ કરે એમાં એનું એની પાત્રતાનો આંક નથી. દર્શન નો અનુભવ ઘટે એમ પાત્રતા આવે. એટલે આપણે જે સાંજે ચર્ચામાં વાત ચાલી દ્રવ્યાનું યોગની, એમાં એ વાત લખી છે એમણે. આમ તો એમના મુખ્ય પાત્ર નિર્ગ્રંથ મહાત્મા લીધા છે, પણ મુમુક્ષુને માટે પણ એક વાત બહુ સારી એની અંદર લીધી છે. ખ્યાલ જલ્દી ન જાય એવો છે. એટલા પંકજભાઈ નો પત્ર પણ તેના ઉપર જ આવ્યો હતો, ભરૂચવાળા. દ્રવ્યાનું યોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. કેમ કે મોક્ષ માર્ગ ત્યાંથી મળે છે, દ્રવ્યાનું યોગ સિવાય મોક્ષ માર્ગ મળે નહીં, કેમ કે એ સાયન્સ છે એનો, એટલે વિજ્ઞાન વગર પત્તો લાગે ને. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે કે શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે અને મહાભાગ્ય વડે તે દ્રવ્યાની યોગની પ્રાપ્તિ થાય છે. હવે આટલા વચન વાંચે એટલે માથું ભારે થાય કે આટલી બધી યોગ્યતા આપણી ક્યાં છે. નિર્ગ્રંથ મહાત્માઓ એના પાત્ર છે. શું તો નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, આપણી તો આટલી બધી યોગ્યતા ક્યાંથી હોય, પણ બીજી તરત જ એમણે એ વાત લીધી છે. શું? કેમકે નીચે સામાન્યપણે દ્રવ્યાન યોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી પરમ વિતરાગ દ્રષ્ટિવંત પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. તો કે આપણે તો એ સ્થિતિ છે નહીં, એમ કરી નાખો પત્ર બીજી રીતે ખતવી લેવાય. પણ એક એક સરસ વાત એમણે કરી છે મુમુક્ષુ માટે જે કરી છે કે દર્શનનો અનુભાગ ઘટવાથી મોક્ષની ભૂમિકામાં જો દર્શનનો અનુભાગ ઘટે અને તે પૂર્વક વિષય પ્રત્યે ઉદાસીનતા થાય, વિષય પ્રત્યે ઉદાસીનતા નામ વૈરાગ્ય, એ બે પ્રકારે થાય છે. એક કષાયની મંદતાથી અને એક એટલે ચારિત્ર મોહની મંદતાથી અને એક દર્શન મોહની મંદતાથી. તો ચારિત્રની મોહની મંદતાથી અનંત વાર કર્યો વૈરાગ્ય, એમ નિયમ સંયમ આપ કયો, દર્શન મોહની મંદતાથી નહીં. જો દર્શન મોહના અનુભાગ ઘટે અને વિષય પ્રત્યે ઉદાસીનતા થાય તો તે યથાર્થ છે. વૈરાગ્ય તો યથાર્થ છે, અને નહીતર વૈરાગ્ય હોવા છતાં તે વૈરાગ્ય યથાર્થ નથી. આમ છે કેમ કે ક્રમ છોડ્યો. ક્રમમાં પહેલા દર્શન મોહ જવો જોઈએ, ચારિત્ર મોહ તો બારમા ગુણ સ્થાનને છેડે જ હશે ક્રમે ક્રમે કરતા. તો દર્શન મોહ ઉપરનો અનુભાગ તૂટવાનો ખ્યાલ નથી કે એ કોઈ પ્રોસેસ નથી, કે એ કોઈ સમજ નથી, કે એ કોઈ પ્રયોગ નથી. અને ચારિત્ર મોહથી વૈરાગ્યાદી થાય છે તો તે અયથાર્થ થાય છે, અથવા ક્રમ ભંગપણે થાય છે, અથવા ક્રમ વિપર્યાસપણે થાય છે. અને તેથી તેનું જે ફળ આવવું જોઈએ તે સમ્યક નથી, એનું ફળ સમ્યક પણ આવતું નથી. મૂળ છેદાતું ઉપર ઉપરથી કશાયને મનતા થઈ જાય. જેમ તમે જો કે ચાવીઓ ઘણી છે, ચાવી લાગુ કરે એટલે તરત જ ડાઉન થાય કશાય, આર્ત ધ્યાન રોજ ધ્યાન ન થાય. પણ એ બધું ટેમ્પરરી છે, એમાં ટક અટકી ન શકે, એનું કોઈ પરમેનન્ટ રિઝલ્ટ નથી, કોઈ પરમેનન્ટ એનો ફળ નથી, કાયમી ફળ નથી એનો. શું એટલે દર્શનનો અનુભવ ઘટવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી આ પ્રત્યક્ષ યોગ લીધો એમણે, એ અનિવાર્ય છે. આ માર્ગમાં, આ લાઈનમાં પ્રત્યક્ષ યોગ એક અનિવાર્ય વસ્તુ છે. કેમ કે વિષય છે, અજાણ્યો છે, ભૂલવાના અને ગૂંચવાઈ જવાના ઘણા ઠેકાણા છે. પ્રવેશ કર્યા પછી પણ, આમાં માથું માર્યા પછી ગોટે ચડવાના ઘણા પ્રકાર છે. એટલે સત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનું યોગ પરિણમે છે. ત્યાં સુધી મુમુક્ષુને દ્રવ્યાનું યોગ પરિણમે અને મોક્ષ માર્ગે ચડવાનું બનતું નથી. ભલે ગમે એટલા શાસ્ત્રનું જ્ઞાન હોય ને ગમે એટલા વ્રત તપને ત્યાગનો વૈરાગનો પ્રકાર હોય તો પણ, કેમ કે બંને બાહ્ય સાધનમાં જાય છે. આખરમાં એ બંને બાહ્ય સાધનમાં જાય છે. અંતરંગ સાધન છે એ આ દ્રવ્યાનું દર્શનનો અનુભવ ઘટવો તે છે મોક્ષોને. અને એનો રિફરકેશન જ્ઞાન ઉપર આવે છે કે જે મુમુક્ષુ જીવનો દ્રવ્યાનુયોગનો અનુભાગ યથાર્થપણે ઘટે કે કપાય તૂટે, ત્યારે તે જીવના જ્ઞાનમાં પોતાના મૂળ સ્વરૂપને નો પ્રતિભાસ લેવાની કે લક્ષ્ય થવાની નિર્મળતા પ્રાપ્ત થાય. મુમુક્ષુને યોગ્ય જે નિર્મળતા છે કે જે જ્ઞાનમાં એને પોતાનું મૂળ સ્વરૂપ પરમ તત્વ એ લક્ષ ગોચર થાય કે સીધું પ્રતિભાસમાં આવે, એ દર્શનનો અનુભવ ઘટે ત્યારે એ જ્ઞાન નિર્મળ થાય. ત્યાં સુધી ગમે એટલા શાસ્ત્રોથી એને આત્માનું સ્વરૂપ નક્કી કર્યું હોય તો એ દર્શન મોહના ઓથાર નીચે ગ્રહણ કર્યું છે, એમાં કોઈ એનો તે અંગેનો ચૈતન્ય વિરેની સ્ફૂર્ણા ઉત્પન્ન ન થાય, એમાંથી આત્મિક પુરુષાર્થની ઉત્પત્તિ ન થાય કે જે એને સાધ્યના સાધન રૂપે કામ કરે. નહી, મોક્ષ માર્ગમાં ના આવીશ. એ પુરુષાર્થ ચૈતન્ય વીર્ય નથી ગણાતું, જળ વીર્ય ગણાય છે. આત્માનું અંતર્મુખી પુરુષાર્થનું વલણ એ ચૈતન્ય વીર્ય છે, કેમ કે એનું કાર્ય સ્વભાવની રચના કરવાનું છે. બાકી એને જળ વીર્યમાં નાખ્યું છે. ઊંધા પુરુષાર્થને બીજી બાજુનો પુરુષાર્થ છે, બીજી દિશાનો પુરુષાર્થ છે. એને ચૈતન્ય વીર્ય નથી ગણ્યું, જળ વીર્ય ગણ્યું છે. સ્વરૂપ છે ઘણું સૂક્ષ્મ છે, પણ એ સમજી શકાય એવું જુદી જુદી રીતે એના સમજવાના પ્રકાર છે. દાખલા તરીકે એના સ્થૂળ સૂક્ષ્મના જે ભેદો છે એ આપણે પ્રયોજન સિદ્ધિમાં એટલા માટે લીધા કે શરૂઆત એમ કરે છે કે સ્થૂળ દર્શનમાં હોય ત્યારે જીવ કેવી પ્રવૃત્તિ કરે, પછી એથી દર્શનમાં ઘટે ત્યારે કેવી પ્રવૃત્તિ કરે, એથી દર્શનમાં ઘટે ત્યારે કેવી પ્રવૃત્તિ કરે, ત્યારે એના પરિણામ કેવા હોય, ત્યારે એના પરિણામ કેવા હોય, એમ એમ કરીને એને સમજી શકાય એવું છે. તો દર્શનમાં એટલે મિથ્યા શ્રદ્ધા છે અથવા શ્રદ્ધાનો વિપર્યાસ છે, એ અતિ તીવ્ર હોય ત્યારે ગ્રહિત મિથ્યાત્વમાં એ હોય, અગ્રહિત મિથ્યાત્મા ગ્રહિત મિથ્યાત્મા જે ભેદ છે એમાં ગ્રહિત મિથ્યાત્મા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એનો એને સ્વીકાર થાય એની શ્રદ્ધામાં. એટલે ત્યાં આ દર્શન તીવ્ર છે. પછી ત્યાંથી એક ભેદ લેતા ગયા છે આપણે. એમાં ક્રમ લીધો છે. નથી લાગતો કોઈને આપીશ. પણ એનો યથાર્થવાનો ભાગ ઘટવાનો ત્યાંથી લીધું છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર માંથી સુદેવ સુગુરુ ને સુશાસ્ત્ર વિતરાગી દેવગુરુ શાસ્ત્ર માં આવે ત્યારે એના દર્શન માં થોડો ફરક છે. પણ ઓક સંજ્ઞા એ એમાંથી પણ જીવ પાછા પાછા કુદેવમાં જતા વાર લાગતી નથી. એટલે પાછું ગમે ત્યારે ચડી જાય, કાં તો કુદેવને સ્થાપે કાં તો સદદેવને ઉથાપે, બેમાંથી એક ભૂલ કરી બેસે ઓક સંજ્ઞામાં હોય ત્યાં સુધી. પણ યથાર્થપણે એનો ક્રમ જ્યારે અંતરથી પૂર્ણ શુદ્ધિ ના લક્ષમાં આવે ત્યારે એની પહેલી વહેલી યથાર્થપણે શરૂઆત થાય છે. એક મોક્ષને વિશે જ યત્ન કરવો અથવા માત્ર મોક્ષ અભિલાષ, પણ ક્યાંથી? ઉપર ઉપરથી નહીં, અંતરથી. અંતરથી છે એ એનો એક જાગૃતિને ઉત્પન્ન કરે છે, નહીતર જાગૃતિ નથી રહેતી. એ જાગૃતિમાં એનું અવલોકન શરૂ થાય છે. પર્યાય પર્યાય શું ચાલે છે, મારા હિત બાજુ જાઉં છું કે અહિત બાજુ જાઉં છું. એટલે ત્યાંથી દર્શન મોહનો અનુભાગ ઘટવા માંડે છે. અને સત્પુરુષને ઓળખવાની યોગ્યતામાં આવે એ જ પોતાના આત્મકલ્યાણની તીવ્ર ભાવનાવશ. સત્પુરુષને ઓળખે એવી યોગ્યતામાં આવે ત્યારે એનો દર્શનનો અનુભાગ બહુ સારી રીતે કપાઈ જાય છે. એટલે એને પરમાર્થ સમ્યક દર્શનનો પ્રત્યક્ષ કારણ લીધું, જે 17મી ગાથા આત્મસિદ્ધિમાં લીધી છું. સ્વચ્છંદ મત આગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યો કારણ ગણી પ્રત્યક્ષ. એને જે સત્પુરુષને ઓળખા અને પોતાના બધા જ આગ્રહ છોડી દીધા. ઓળખાણમાં તો ત્યાં સુધી આવ્યો કે રાતના 12 વાગે એમ કે આ ચંદ્ર નથી પણ સૂર્ય છે, કે દિવસના 12 વાગે એમ કે આ સૂર્ય નથી પણ ચંદ્ર છે. તો એને શંકા ન પડે. શું એવી એને પોતાનો આગ્રહ છૂટી જાય કે પોતાનો સ્વચ્છંદ છૂટી જાય, પોતાનો મત અભિપ્રાય છૂટી જાય, ક્લીન સ્લેટ માંથી એને ઓળખ્યા છે. શું કોરો થઈને એકદમ નહી, આ સત્પુરુષ છે. એટલે પૂર્વગ્રહ વગર જયારે એઓની ઓળખાણ થાય છે ત્યારે જે દર્શન મોહનો અનુભાગ ઘટે છે એમની પરિણતિ જોઈને સ્વીકાર થયેલો હોવાથી, એની શ્રદ્ધામાં સ્વીકાર એ મહાપુરુષની પરિણતિ જોઈને થયેલો હોવાથી એને પરિણમતા જોઈ લીધા. ઓહો, આવી રીતે અંતર્મુખ થાય છે, આવી રીતે અંતર્મુખ રહી શકે છે અને આ પરિસ્થિતિમાં રહી શકે છે, કોઈ પણ પરિસ્થિતિમાં રહી શકે છે. એને સમ્યક દર્શનનું પ્રત્યક્ષ કારણ બોધ બીજ ઉત્પન્ન થઈ ગયું. એને એમ કીધું કે એને બોધ બીજ ઉત્પન્ન થઈ ગયું. એ વખતે અનુભાગ બરાબર ઘટે છે. ત્યાર પછી ભેદ જ્ઞાનનો પ્રયોગ શરૂ થાય છે. એ દર્શન મોહના અનુભાગને તોડવાનો સમર્થ પ્રયોગ એ છે, અને એના ફળ સ્વરૂપે સ્વરૂપ લક્ષ્ય થાય કે સ્વરૂપ પ્રતિભાસ થાય, સ્વરૂપ નિશ્ચય થાય, ત્યારે તો દર્શન મોહ એટલો ઘટ્યો છે કે એને કૃપાળુ દેવે બીજું સંકિત કીધું છે. સંકિતનું અનન્ય કારણ કીધું છે, કેમ કે એ વખતે તો એને પદાર્થ દર્શન થઈ ગયું. અનંત સુખ એટલે શું, આત્મામાં ભરેલું અનંત સુખ એટલે શું, એનો પત્તો લાગી ગયો. પછી જે જીવની પરિણતિ સુખ માટે અત્યાર સુધી જે પ્રયત્ન કરતી હતી એ બધું એનું બળ એક જગ્યાએ આવીને કામ કરવામાં માંડે છે, એટલે સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે. પછી એનું જે બળ છે એક જ જગ્યાએ લાગે, બીજી જગ્યાએ એનું બળ કામ કરતું બંધ થઈ જાય છે. લબ્ધ પણ બદલાઈ ગયું એ વખતે, ઉપયોગમાં આવ્યો શુદ્ધાત્મા આવો છે એમ ઉપયોગમાં આવ્યો. એ ઉપયોગ પૂર્વક જેટલો ઉપયોગનો લબ્ધ થાય તો ઓટોમેટિક જ છે. ગમે તે જ્ઞાનનો ઉપયોગ થાય એનું લબ્ધ થઈ જાય, ઉપયોગ થાય એનું લબ્ધ થઈ જાય. એટલે આ તો ધ્રુવ આત્મા હોવાથી એનું લબ્ધ પણ એક અપૂર્વ સંસ્કાર છે કે કોઈ જીવને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા પહેલા કદાચ આયુષ પૂરું થવાનો કાળ હોય તો બીજા ભાવમાં વગર સત્પુરુષના નિમિત્તે પણ નિસર્ગ સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ જાય, એ આ કારણથી થાય છે. નિશ્ચય થઈ ગયો છે, લક્ષ થઈ ગયો છે, માટે સંસ્કાર પડી જાય છે. એનું નામ સંસ્કાર. અને અપૂર્વ રુચિ, ગુણની રુચિમાંથી જે એને લક્ષ થયું છે અને ગુણ નિધાનનો પત્તો લાગ્યો છે, તો રુચિ છે એ અંદરથી જેમ કોઈ દરિયો ઉછળે એવી રીતે રુચિનો ઉછાળો આવે છે. ભરતી જેમ દરિયામાં આવે એવી રીતે રુચિની ભરતી આવે, કેમ કે ગુણ રુચતા હતા એટલે ગુણ રુચતા હતા, એમાંથી આખો ગુણ નિધાન જોયો, પછી રુચિ એનું કામ જે કરે છે એ કોઈ ગજબનું કામ કરે છે. પાનાથી શરૂ કર્યું છે કે પેલા જે તીવ્ર દર્શન હોય છે ત્યારે સરાગી દેવ, સરાગી ગુરુ અને રાગવર્ધક શાસ્ત્રોને શ્રદ્ધા, પ્રશંસના, પ્રશંસા, અનુમોદના, સ્થાપના કરવી, કરાવવી, અનુમોદવી, આ બધું દર્શન મોહની તીવ્રતામાં ગ્રહિત મિથ્યાત્મા પ્રવર્ત પરિણામ થાય છે. એની પ્રતિપક્ષમાં છે વિતરાગી દેવ, નિર્ગ્રંથ ગુરુ, અને એમણે નિરૂપણ કરેલા શાસ્ત્રો શું એને સ્વીકાર થાય છે, એ એની પ્રતિપક્ષ છે. શું એ પહેલું આમાં એટલી વાત લીધી છે. શું થોડોક આધાર બી લીધા છે, એક તત્વાર સૂત્રમાં લીધો આધાર, એક તત્વાર સારમાંથી આધાર લીધો છે, અને એક પત્રાંક 459 નો આધાર લીધો છે. એ વાતની પુષ્ટિમાં બીજું કે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર ને માને પણ ઓગ સંજ્ઞા એ માને
ત્યાં સુધી પણ એવી દર્શનની તીવ્રતા વિશેષ છે, ઓલા કરતા ઓછી છે. પેલા તો ઓક સંજ્ઞા એ માનતો નથી, વિરોધમાં છે. એ વિરોધ છોડીને ઓક સંજ્ઞા એ માનતો થયો ત્યારે એના દર્શન મોમાં થોડો ફરક પડ્યો. શું તો ઓક સંજ્ઞાની નિવૃત્તિ કરે, શું તો જેને દર્શન મોહ મંદ થાય. અને એ દેવગુરુ અને સ્વરૂપની ઓળખાણ પૂર્વકે થાય છે. ઓળખાણ વગર ઓક સંજ્ઞા મળતી નથી. અને ઓક સંજ્ઞામાં વધારે વખત જો કોઈ જીવ રહે તો પાછો એ ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જાય. સાચા દેવગુરુ શાસ્ત્રને માનતો હોય પણ લાંબા સમય સુધી જો એની ઓક સંજ્ઞા ચાલુ રહે તો એમાંથી પાછો ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જાય. એટલે ઓક સંજ્ઞા નો એક એવો પ્રકાર છે દર્શન મોહમાં, કે જો એ દર્શન મોહને અધિક મંદ ન કરે, કે એનો અનુભાગ તોડવાના દિશામાં આગળ ન વધે મોમુક્ષુ, તો એ દર્શન મોહ તીવ્ર થતા વાર ન લાગે, તીવ્ર થઈ જાય. એટલે ઓક સંજ્ઞામાં જૂના નહીં થવું. અંતર્મુખ દિશા બાજુ ન ચાલે તો બહિર્મુખ દિશા બાજુ ચાલે તો દૂર જાય. એક પર્ટિક્યુલર પોઈન્ટ આપણે નક્કી કરો કે મુમુક્ષુતામાં આવ્યો જીવ. હવે જો એ પોતાની દિશા તરફ ન ચાલે, એની પરિણામની ચાલ ન હોય, તો દિશા તો બે છે તો બીજી બાજુની ચાલ છે એની, એટલે દૂર જાય. ક્યાં નજીક આવે ને ક્યાં દૂર જાય, ત્યારે ત્યારે એ પ્રશ્ન જ નથી. કેમ કે પરિણામ છે એ કોઈ સ્થિર રહેતું નથી, તો ચાલરૂપ જ છે, ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. એટલે ક્યાં નજીક આવે ને ક્યાં દૂર જાય, ત્રીજી એનો કોઈ સ્થિતિ નથી, એક જગ્યાએ રહેવાની સ્થિતિ નથી. એટલે ઘણા મુમુક્ષુઓમાં એવું બને કે પ્રારંભિક અવસ્થામાં હોય એ જ મુમુક્ષુ જૂના થાય ત્યારે એની દશા જો સુધરી ન હોય તો બગડી હોય એવું તમને ખ્યાલ આવી જાય કે આમ સુધરી નથી માટે બગડી છે એમ, એવો પ્રકાર બને છે. એટલે ઓક સંજ્ઞામાં વધારે વખત નહીં રહેવું જોઈએ, લાંબો ટાઈમ નહીં રહેવું. અરે જ્ઞાનીઓ ત્યાં સુધી લીધું છે, ખુદ કૃપાળુ દેવે લીધું છે કે અમે આમ નામ જો આને આ સ્થિતિમાં રહ્યા અને જો અમે આગળના ગુણ સ્થાન ઉપર ન જઈએ તો અમારા જેવા અવિચારી પણ થોડા જાણવા, એવું એકદમ કડક લખી નાખ્યું છે. એટલું પોતાને તાલાવેલી છે આગળ વધવાની. શું નહીં, એકને ગુણ સ્થાનમાં લાંબો સમય કાઢવો નથી એવો અભિપ્રાય છે. પછી તો પરિણમન સહજ છે પણ અભિપ્રાયમાં તો એમ જ છે કે ત્યાંને ત્યાં રહેવું નથી. પૂર્ણતાનું લક્ષ્ય છે એનો અર્થ શું, ત્યાંને તાલાવેલી છે પૂર્ણ થવાની, ખોટી ઉતાવળ નથી પણ બિલકુલ પ્રમાદ પોસાય નહીં, એ અભિપ્રાય છે એમનો. શું જી, એ બહુ સ્થૂળ ઓક સંજ્ઞા છે. એ ગાડરિયો જે પ્રવાહ છે ધર્મના ક્ષેત્રમાં જે મનુષ્યોનો, એ તો સ્થૂળ ઓક સંજ્ઞા છે. પણ જ્યાં સુધી ઓળખાણ સ્વરૂપની ન થાય, ભાવ ભાષે નહીં, તત્વનો ભાવ ભાષે નહીં, ત્યાં સુધી જે ઓક સંજ્ઞા માર્યો છે, ભલે ગમે એટલો વિચાર કરતો હોય, ગમે એટલું લોજિક એને આવડતું હોય, શું ગમે એટલી એની સમજણ હોય, એ બધી ઓક સંજ્ઞામાં જાય છે. કેમ કે ભાવ ભાસતો નથી એમાં. એમાં શું છે, ટોડરનું જે દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ માણસ સંગીત શીખે છે તો એને રાગ રાગણીની માત્રા શીખી લે છે કે ભાઈ મંદાક્રાંતામાં આટલી માત્રા છે, શું ઉપજાતિમાં આટલી છે, વસંત તિલકામાં આટલી હોય. પણ જ્યારે એ રાગ વાગતો હોય ત્યારે એને ખબર ન પડે કે આ કયો વાગે છે, તો એ ભણ્યો છે, સંગીત શાસ્ત્ર ભણ્યો છે, તેથી રાગ રાગણીની માત્રા જાણે, સમજે છે ને જાણે છે. પણ એ સંગીત જ્યારે વાગે છે, કોઈ ગાય છે કે બજાવે છે, ત્યારે એને ખબર નથી પડતી કે અત્યારે કયો ચાલે છે, તો એને ઓળખાણ નથી, એનો ભાવ પાસો નથી.
એમ આત્મા આવો હોય, આત્મા આવો હોય પણ એવો પોતે ભાસવો જોઈએ ને, આત્મા તો પોતે છે, તો જેવો આત્મા સ્વરૂપે કરીને વર્ણ્યો છે એવો પોતાને કેમ ભાસતો નથી જ્ઞાનમાં, એનું કારણ દર્શનમો છે. દર્શનમોને લઈને ભ્રાંતિથી ભાસતો નથી, બીજી રીતે ભાસે છે, ભ્રાંતિથી બીજા પ્રકારે ભાસે છે, અને તે કર્મજનિત પર્યાય ભાસે છે, એમ છે. વધારે વખત અવોગ સંજ્ઞામાં રહે અને અગ્રહિત મિથ્યાત્મા હોય, શું તો એ ગ્રહિત મિથ્યાત્મા આવી જતા એને વાર લાગે નહીં, આવી જાય. કાં તત્વની ભૂલ કરે બુદ્ધિપૂર્વક ને, કાં દેવગુરુ શાસ્ત્ર ને ભૂલ કરી બેસે, તો એમાંથી એક થઈ જાય. હા, જરા બહુ એકદમ લક્ષમાં લેવા જેવો વિષય છે, ગંભીર મુદ્દો છે. શું ત્યાં વિષય ગંભીર થઈ જાય છે કે જો આ રોગ ટાળ્યો નહીં તો વધી જશે, જો આ રોગ ટાળ્યો નહીં દર્શન મોનો તો વધી જશે. એ લક્ષમાં હોય તો થોડી ગંભીરતા આવી જાય એ વિષયને, નહીં તો ગાડું એમને એમ ચાલે ને ટાઈમ નીકળી જાય. શું નિવૃત્તિ કરવી હોય તો ને, તો સ્વરૂપ ઓળખવું જોઈએ, સ્વરૂપ ની ઓળખાણ થવી જોઈએ. એની ઓળખાણ તો જ્ઞાન નો પર્યાય છે, અને એમનો પ્રોસેસ પરિચય કરવો તે છે, ઓળખાણ નો પ્રોસેસ પરિચય કરવો તે છે. અને અહીંયા પરિચય કરવામાં અવલોકનનું એક જ સાધન છે, બીજું સાધન નથી. પોતાના ભાવનું પરિચય કરવો છે. રાગને આપણે આશ્રવ કહીએ છીએ તત્વ દ્રષ્ટિએ, પણ એ પોતાને જ્યારે રાગ થાય ત્યારે આશ્રવ થાય છે એવું ભાસવું જોઈએ ને. બધા સોપર બંને તત્વનું ભાવ ભાષણ થવું જોઈએ, નવે તત્વમાં નવેનું ભાવ ભાષણ થવું જોઈએ પોતાને. એ ભાવભાષણ છે, એ ઓક સંજ્ઞાની નિવૃત્તિ થઈ ગઈ. અને ઓક સંજ્ઞાની નિવૃત્તિ થવા માટે જે ભાવભાષણ સુધી પહોંચવું, એનો પ્રોસેસ અવલોકન કરવું તે છે. અવલોકન કર્યા વિના ભાવ ભાષે નહીં, એનો નિયમ છે. શું હા, ઉપયોગમાં રહેવું, જાગૃતિમાં રહેવું, અવલોકનમાં રહેવું. શું પછી આમાં તો પગથિયા આવી લીધા છે કે બીજી કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં પડવા કરતા જો જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તો એને દર્શન મોહનો અનુભાગ થોડો વિશેષ ઘટવાનો પ્રકાર બને છે. જેમ કે વિતરાગી દેવગુરુ શાસ્ત્રને તો માને છે, પણ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે તો એને દર્શન મોહ ત્યાં ઘટવાની સંભાવના વિશેષ ઉત્પન્ન થાય છે. નહીતર શું છે કે વિતરાગી દેવગુરુ શાસ્ત્રને ઓક સંજ્ઞા એ માનતો હોવા છતાં કોઈ ક્રિયાકાંડમાં પડે છે તો કોઈ બીજી રીતે ગમે તેમ ઓક સંજ્ઞામાં ચાલે છે, પૂજા ભક્તિ આદિમાં. શું તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એ દર્શન મોહ ઘટવાનો એક, દર્શન મોહના ઘટવાની દિશામાં એક પ્રયત્ન છે, એક પગલું એ છે, એક કદમ છે. પછીનું પગલું એ લીધું છે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની તીવ્ર ભાવના, એટલી તીવ્ર ભાવના કે આખા જગતમાંથી હવે એક આત્મકલ્યાણ સિવાય, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ સિવાય મારે બીજું કાંઈ હું ચાહતો નથી, એવી જે સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત ભાવના, એ દર્શન મૂળને ઘટવાનો એક વધુ આગળનું કદમ છે. વન સ્ટેપ ફર્ધર, એક એક પગલું આગળ વધવાની વાત છે. એટલે તત્વજ્ઞાનનો અભ્યાસ એકમાત્ર આત્મકલ્યાણ, આત્માર્થ સિવાય બીજી રીતે તત્વજ્ઞાનનો અભ્યાસ નથી કરવો. એક આત્માર્થે જ કરવો છે, નહીતર એ તત્વજ્ઞાનનો અભ્યાસ શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન કર્યા વિના રહે નહીં. કેમ કે જ્ઞાનનો ક્ષોભ સંવધવાનો, જેમ જેમ શાસ્ત્રમાં છે એમ જ્ઞાનનો ક્ષોભ સમ વધતો જવાનો, કુદરતી છે. તો કે નહીં, એક આત્માર્થ સિવાયનો ક્યાંય બીજો મારે ઉદ્દેશ નથી, અને એ તત્વજ્ઞાનનો અભ્યાસ આત્માર્થ સિવાય મારે કરવો નથી, બીજા કોઈ કારણે કરવો નથી. આવું જો લક્ષ્ય હોય તો દર્શન મૂળના ઘટવાની દિશામાં એક પગલું વધારે આગળ ચાલ્યો. શાસ્ત્ર અભ્યાસ એટલે શીખે છે, શાસ્ત્ર નો વિષય સમજે છે, શીખે છે ન્યાય થી, યુક્તિ થી, આગમ થી, અનુમાન થી, વિચાર થી, ત્યાં સુધી જે ઓક્ષુંના છે. ખ્યાલ આવ્યો? ભાવ ભાસતો નથી માત્ર ઓક્ષુંનો, સમજાય છે પણ ભાવ ભાસતો નથી માત્ર ઓક્ષુંમાં છે. શું સમજણ? બે પ્રકારની, ભાવ ભાષણ રહિત અને ભાવ ભાષણ સહિત. તો પ્રયોગ વિના ભાવ ન ભાષે. જેમ કે સાયકલ ઉપર બેલેન્સ રાખવું જોઈએ તો સાયકલ ચાલે, નહીતર એક બાજુ રમી જાય તો ટુ વ્હીલર છે. થ્રી વ્હીલર કે ફોર વ્હીલર હોય તો ન પડે, પણ ટુ વ્હીલર તો રહી જ નહીં, એને તો બેલેન્સ રાખવો તો ચાલે. તો બેલેન્સ રાખવું એ સમજણ સાચી છે, પણ ઓક સંજ્ઞા વાળી. જયારે બેલેન્સ રાખવાનો તમે પ્રયોગ કરો ત્યારે એની જે સમજણ આવે એ સાચી, ભાવ ભાષણ રૂપ. પ્રયોગના કાળમાં, પ્રયત્નના કાળમાં તમે સાયકલ શીખવા જાઓ અને તમે સ્થિર રહેવાનો પ્રયત્ન કરો, ત્યારે સ્થિર કેમ રહેવું એ જે સમજાય, એ સમજણ પ્રયત્નના કાળમાં આવી તે ભાવ ભાષણ રૂપે આવી. અને એ પહેલા તમારી સમજણ સાચી દેખાય ઉપલબ્ધ દ્રષ્ટિએ, પણ એ ભાવ ભાષણ વગરની છે. સ્થિર રહેવું જોઈએ તમને ખબર છે, પણ તમે સ્થિર રહેવાનું કોઈ તમારી પાસે ભાવ ભાસતો નથી કે કેવી રીતે સ્થિર રહેવાય, એ જ્ઞાન તમને અંદરમાં નથી થયું. હા, એટલે એ અનુભવ સાથે સંબંધ રાખે છે. જે ભાવ ભાષણ વાળું જ્ઞાન છે એ પ્રયોગાત્મક જ્ઞાન હોવાથી, પ્રેક્ટિકલ નોલેજ હોવાથી અનુભવ સાથે સંબંધ રાખે. પછી ભલે એમાં આંશિક અનુભવ છે, એની સફળતા એ તમે સ્થિર રહી શકો છો, અને એને આચરણ કહેવામાં આવે છે. પછી એને આચરણ કહીએ, ઇન્ફોર્મેટિવ નોલેજ. ઇન્ફોર્મેટિવ નોલેજ ઓક સંજ્ઞામાં જાય છે, ભલે તમારી રાઈટ ઇન્ફોર્મેશન હોય તો તે, પણ જયારે તમે એ ઇન્ફોર્મેશન ને તમે એપ્લાય કરો છો, એપ્લિકેશન ઓફ ધી ઇન્ફોર્મેશન, એના ડ્યુ કોર્સ ની અંદર જે સમજણ થાય છે એને ભાવ ભાષણ વાળી સમજણ કહેવાય છે. ડ્યુરિંગ ધી કોર્સ ઓફ એપ્લિકેશન એ જે સમજણ થાય છે એ ભાવ ભાષણ છે. હા, અને એ સમજણને સાચી સમજણ કહેવાય છે, અને તે અનુભવનું કારણ છે, એ સાક્ષાત અનુભવનું કારણ છે. એટલે એક તો એ આગળનું પગલું એ લીધું કે ભાવના, અપૂર્વ ભાવના, તીવ્ર ભાવનામાં આવે તો દર્શનનો વધુ એક માત્રામાં ઘટે છે. ત્યાર પછી સ્વરૂપને, મારું સ્વરૂપ કેવું છે એની જે જિજ્ઞાસામાં આવવું છે, અપૂર્વ જિજ્ઞાસામાં, કે જે જિજ્ઞાસા બસ બધેથી ઉઠી જાય એક વાર, તો ખાવું પીવું ઊંઘ ઉડી જાય એની, મારી ચીજનો પત્તો નથી લાગતો, 84 લાખ યોનિની તરવાર લટકતી છે, પત્તો કાઢે છૂટકો છે ભવભ્રમણથી રહી થવું હોય તો એક વાર તો જેમ ચિંતાથી ઊંઘ ઉડી જાય છે એવી રીતે આ જિજ્ઞાસાથી જો ઊંઘ ઉડી જાય કે ખાવું પીવું બધું નિરસ થઈ જાય, બધા ઉદયના કાર્યો નિરસ થઈ જાય, તો એ દર્શનનું અધિક માત્રામાં ઘટે છે એ વખતે. દર્શનને ઉપશમ કરવાની દિશામાં આપણે આગળ જઈએ છીએ, આ એક એક પગથિયા એના એ છે. એટલે એ લાઈન આખી કોર્ડિનેશન પૂર્વક આખી આ આર્ટિકલ તૈયાર કરેલો છે, એક 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 કદમ કેવી રીતે મુમુક્ષુ જીવ આગળ વધે છે. અને અહીંયા પછી એ લીધું છે કે શરૂઆતથી જ પૂર્ણતાનું લક્ષણ હોય તો ગમે તેવા સાધનથી જીવ શરૂઆત કરે, પણ એનું અનાદિનું જે સંસારનું ધ્યેય છે એ દર્શન મોને મંદ થવા દેતો નથી. એટલે જ્યારે શરૂઆત જ કરવી છે તો એને પોતાની ચાલ ધ્યેયની દિશામાં ગોઠવવા માટે ધ્યેય બાંધવું જરૂરી છે, કેમ કે ધ્યેય વિનાનો કોઈ જીવ નથી. એક ધ્યેય સંસારનું છે અને બીજું ધ્યેય મોક્ષનું છે. જીવને ત્રીજું ધ્યેય છે જ નહીં, કોઈ જીવને ત્રીજું ધ્યેય નથી. અનાદિનું સંસારનું ધ્યેય ચાલુ છે અને ધ્યેય બદલ્યા વિના પુરુષ શુદ્ધતાના ધ્યેય વિના જે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એને વિપરીત ધ્યેય પૂર્વકની પ્રવૃત્તિ ગણવામાં આવે છે, અથવા તો સાચા ધ્યેયથી શૂન્ય એવી ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ ગણવામાં આવે છે. એ લક્ષ વગરના બાણ જેવી વાત છે. એટલે એ હાફા દેર ચાલે છે, ગમે તેમ ચાલે છે, ગમે સાધન કરતો હોય તો એ સાધન સફળ નથી થતું. એટલે ધ્યેય બાંધવાથી પણ દર્શનનું છે એ સારી માત્રામાં ઘટે છે. એ પ્રમાણે પૂર્ણતાના ધ્યેય પૂર્વક ધ્યેય પ્રાપ્તિની પૂરી લગ્ની અને નિર્ધાર સંકલ્પ વાળા પરિણામ, એટલે નિર્ધાર દ્રઢ નિર્ધાર, એનાથી દર્શનનો ઉત્તરો ઉત્તર વધારે મંદ થાય છે. એના ઉપરથી એક પરિસ્થિતિ કેળવાય છે, એ કેળવાય છે જે નવમા બોલમાં લીધું છે કે આત્મભાવના સ્વરૂપ જિજ્ઞાસા ધ્યેયની લગ્નિ અને લક્ષ વગેરેના પરિણામથી પરિણામ સ્વલક્ષી થઈ જાય છે. સ્વલક્ષી પરિણામ થાય છે એટલે શું થાય છે કે નિજ હિત અને અહિત રૂપ જે પ્રયોજન છે, નુકસાન અને લાભ, આત્મનું આત્માને હિત થાય તે આત્મલાભ, આત્માને નુકસાન થાય તે અહિત રૂપ, એ શાંતિ અશાંતિ રૂપ છે. એવા નિજહિત રૂપ જે પ્રયોજન છે એના વિષયમાં ઉપયોગ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ જાય છે, એ પણ દર્શન મોના અનુભવ ઘટવાનું જે વધારે કદમ છે. એટલે શું થાય છે કે સ્વકાર્યની કાળજી અને સાવધાની દરકાર બહુ ઉત્પન્ન થાય છે. જેને એમ કહીએ કે આત્મહિત માટે એની સિન્સિયરિટી ઉત્પન્ન થઈ ગઈ એકદમ. એને સિન્સિયરિટી આવે છે, ધ્યેયપૂર્વકની ચાલમાં એક રિઝલ્ટેડ પોઝિશન હવે ઉભી થવા માંડી. શું અને એ રિઝલ્ટ કેવી રીતે આવ્યું કે એને પ્રયોજનના વિષયમાં દ્રષ્ટિ સૂક્ષ્મ, ઉપયોગ સૂક્ષ્મ થઈ ગયો અને તીક્ષ્ણ થઈ ગયો, તીખો જરા બળવાળો. એ જે પરિસ્થિતિ છે એ દર્શનોને ઓર મંદ કરે છે, કેમ કે એની સિન્સિયરિટી ઘણી વધી ગઈ. અને કોઈ પણ કાર્યમાં, કોઈ પણ ખાસ કરીને એમાં કોઈ પણ ટેકનિકલ સબ્જેક્ટની અંદર માણસ જેટલો સિન્સિયર હોય એટલો જ સક્સેસ જાય. વિધાઉટ સિન્સિયરિટી સક્સેસ કોઈ કાર્ય સફળ ન થાય. એ પરિસ્થિતિ અહીંયા ઉભી થાય છે. પછી જેનો દર્શન મો નિયમથી તૂટતો જ જાય, ઘટતો જ જાય, એક પરિસ્થિતિ થાય છે. એકદમ સાયન્ટિફિક છે આ બધા સ્ટેપ છે, એ એકદમ સાયન્ટિફિક છે. બીજું કે પૂર્વગ્રહ છોડવાની તૈયારી, એટલે એમ કે શ્રી ગુરુની આજ્ઞા ક્લીન સ્લેટ થઈને બેસી જાય એટલે ક્લીન સ્લેટ થઈને બેસી શકે. મારે કોઈ મારો અભિપ્રાય નહીં, અથવા જે કાંઈ અત્યાર સુધી મેં ગ્રહણ કર્યું છે એ હું કાંઈ સમજ્યો જ નથી. બધે મેં ગ્રહણ કર્યું પણ ખરેખર હું કાંઈ સમજ્યો જ નથી, એવી એક જે સરળતા છે એને એ ક્યારે બને છે કે સત્યનું ગ્રહણ કરવું અથવા ગુણનું ગ્રહણ કરવું, એવી જે તત્પરતા, એ પરિસ્થિતિ પણ દર્શન મોહની મંદતામાં જ ઉત્પન્ન થાય છે, પાત્રતામાં જ એ સ્થિતિ ઉત્પન્ન થાય છે. અને એ પણ એને દર્શન મોહને અધિક મંદ કરવાના જ એ કામમાં આવે છે. એવી સરળતા આપણે તો સરળતા ઉપર એક આખો આર્ટિકલ તૈયાર થયેલો છે, અહીંયા એક પોઈન્ટમાં એને સમાવેશ કર્યો છે. પ્રજ્ઞા એટલે આત્મહિતની બુદ્ધિએ, આત્મહિતના અભિપ્રાયથી જેને સરળતા સેવી, એ તો કામ કરી જવાનો એમ કે છે. કેમ કે એ તો દર્શનમોહને કાપવાની ચીજ છે, બહુ મોટું સાધન છે. સરળતા છે એ મુમુક્ષુની ભૂમિકાનો એક અનિવાર્ય ગુણ સમજીને એ સરળતા હોવી ઘટે છે. અનિવાર્ય ગુણ છે આ તો, સરળતા હોવી જ જોઈએ, આવવી જ જોઈએ, થવી જ જોઈએ, સરળતા જ રહેવી જોઈએ, એટ એની કોસ્ટ લ્યો, એટલી તૈયારી હોવી જોઈએ કે એની કિંમત ગમે તે લાગે પછી. શું કેમ કે ક્યાંક ક્યાંક એવી તકલીફ પડે છે વ્યવહારના વર્તનમાં, અસરળતાનું મન થઈ જાય કે નહીં આમાં સીધા હાલશું તો આપણું બગડી જશે, હે, અને કોસ્ટ ઘણી વાર ચૂકવવી પડે છે. એ તૈયારી હોવી જોઈએ, કેમ કે આત્માના હિત અહિત સાથે એ સંબંધ ધરાવે છે. બાહ્ય પ્રસંગ તો ભૌતિક લાભ નુકસાનમાં પરિણમવાનો છે, અને સરળતા આત્માના લાભ નુકસાનમાં કામમાં આવે એવી છે. સરળતાને સરળતા એટલે એનું મૂલ્ય વધારે છે, અને એ સમજાય ત્યારે કિંમત ચૂકવવા પણ તૈયાર થાય માણસ. સરળતાને તો ઘણી વાત આપણે લીધી છે, તે એ સામે તો શું અઘરી તો એટલા માટે છે કે જે આ મિથ્યાત્વ છે ને, દર્શન મોહ છે ને, એ ચાર પ્રકૃતિમાં જે ક્રોધ માન માયા લોભની જે ચાર પ્રકૃતિ છે એમાં માયાની પ્રકૃતિમાં સમાવેશ પામે છે. અને માયા એ અસરળતાનો પર્યાય છે, એટલા માટે અસરળતા અને માયાથી વિરુદ્ધ એવી આ સરળતા એ દર્શન મોહનો દુશ્મન છે એમ છે. એમ એનું ખરેખર જે વૈજ્ઞાનિક કારણ છે આ છે સરળતાનો.
એટલી
સરળતા આવી જાય, ઓટોમેટિક આવે.
સૂક્ષ્મ બધી કામનાઓ હોય છે
છૂટી જાય, એ તો છે. એ તો મૂલ્યાંકન ઉપર તો બધો આધાર છે, અને સ્વાધ્યાયની પ્રવૃત્તિ જ મૂલ્યાંકન કરવા માટે છે. શું મૂલ્યાંકન કરે તો એની ઓખ સંજ્ઞા છૂટી જાય. એક વાત એ વાત છે.